એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે આફ્રિકન સાહિત્યને એમ કે વિશ્વમંચ પર મૂક્યો, ચિનુઆ અચેબેની ક્લાસિક થિંગ્સ ફોલ અપાર્ટ.
હા, બિલકુલ. અચેબે, જેમને આધુનિક આફ્રિકન સાહિત્યના પિતા કહેવાય છે, એમનો જન્મ 1930માં નાઇજીરિયામાં, અને આ નવલકથા એમનો એક પ્રમાણિક પ્રયાસ હતો એમ કહી શકાય.
કેવો પ્રયાસ?
એટલે જે સંસ્થાનવાદીઓએ આફ્રિકાની એક છબી ઘડી હતી, વિકૃત છબી, એને તોડીને એક સાચો અધિકૃત આફ્રિકન અનુભવ રજૂ કરવાનો. અને આ પુસ્તક આવ્યું પણ ક્યારે? 1958માં. નાઇજીરિયાની આઝાદી બસ નજીક હતી અને આફ્રિકામાં વી સંસ્થાનવાદનો પવન ફૂંકાઈ રહ્યો હતો.
સાચી વાત. અને શીર્ષક પણ કેટલું સૂચક છે. યેટ્સની કવિતામાંથી થિંગ્સ ફોલ અ પાર્ટ, ધ સેન્ટર કેનોટ હોલ્ડ, જાણે કોઈ આવનારા તોફાનની આગાહી.
બરાબર. તો આજે આપણે શું કરીશું? આપણે આ નવલકથાના દરેક પાસાને સમજવાનો પ્રયત્ન કરીશું, એની વાર્તા, એના પાત્રો, ખાસ કરીને ઉકોંગવો.
હા, ઉકોંગવોની સફર અને મુખ્ય વિષયો શું છે, સંઘર્ષો કયા છે, અને આ કૃતિ આજે પણ કેમ મહત્વની છે?
ચોક્કસ. અને આપણે જઈશું 19મી સદીના અંતમાં નાઇજીરિયાના એક કાલ્પનિક ઇગ્બો ગામ ઉમોફિયામાં. યુરોપિયનોના આગમન પહેલાનું જીવન અને પછી બધું કેવી રીતે વિખેરાઈ ગયો.
તો શરૂઆત કરીએ ઉમોફિયાથી. કેવું હતું એ જગત? અચેબે એને કોઈ પછાત ગામ તરીકે નથી ચિતરતા.
ના, બિલકુલ નહીં. એ તો એક જીવંત, જટિલ અને શું કહેવાય, સુસંસ્કૃત સમાજ હતો.
હા, એમની પોતાની ન્યાય પ્રણાલી હતી. પેલા 9 મહોરાવાળા એગવુગવુ યાદ છે?
હા હા, પૂર્વજોના આત્મા તરીકે ન્યાય કરતા.
બરાબર. પછી એમના રિવાજો, તહેવારો, કોલાનટ તોડવાનો રિવાજ, શાંતિ સપ્તાહ અને ખેતીનું મહત્વ, ખાસ કરીને શક્કરિયા એટલે કે યામ્સ.
એ તો પુરુષાર્થનું પ્રતીક હતું ને?
બિલકુલ. આ બધું બતાવે છે કે આ કોઈ આદિમ નહીં પણ એક કાર્યરત સભ્યતા હતી.
અને અચેબે બહુ સંતુલિત છે, એ ખાલી સારી વાતો નથી કરતા.
સાચી વાત. એ સમાજની શક્તિઓ બતાવે છે, જેમ કે લોકશાહીના તત્વો, કલા, એમની આધ્યાત્મિકતા, પણ સાથે સાથે નબળાઈઓ પણ.
જેમ કે પેલો જોડિયા બાળકોનો ત્યાગ કરવાનો રિવાજ.
હા, અથવા કઠોર લૈંગિક ભૂમિકાઓ, ક્યારેક કડક લાગતો ન્યાય. મતલબ એક વાસ્તવિક ચિત્ર છે, સારું નરસું બધું જ.
અને આ સમાજના કેન્દ્રમાં છે ઓકોંકો. ચલો એના પર આવીએ. એનું પાત્ર કેવી રીતે ઘડાયું છે?
ઓકોંકોનું પાત્ર એમ કે એના પિતા ઉનોકાની પ્રતિક્રિયા જેવું છે. ઉનોકા કેવા હતા? સંગીતકાર, પણ આળસુ, દેવાદાર, સમાજ એમને નિષ્ફળ ગણતો.
અને ઓકોંકોને શરમ હતી, એને પિતા જેવું નહોતું બનવું.
બરાબર. એટલે એ અત્યંત મહત્વાકાંક્ષી બન્યો, મહેનતુ, કુસ્તીમાં બધાને હરાવ્યા, ખેતીમાં સફળ થયો, પદવીઓ મેળવી, પત્નીઓ, સંપત્તિ, બધું જાતે કમાયો.
પણ એની પાછળ એક ડર હતો, નિષ્ફળતાનો ડર, નબળા ગણાવવાનો ડર.
અને એ ડર જ એની સૌથી મોટી નબળાઈ બની જાય છે. નહીં, એ પુરુષત્વના એક એવા કઠોર ખ્યાલમાં જીવે છે કે
લાગણી બતાવવી એ નબળાઈ છે, ખાસ કરીને દયા કે નમ્રતા.
હા, એટલે યોદ્ધા તરીકે સફળ, પણ પિતા કે પતિ તરીકે થોડો કઠોર. એની અંદર સતત પુરુષત્વ અને ઓળખનો સંઘર્ષ ચાલે છે.
આ સંઘર્ષ ક્યારે વધુ તીવ્ર બને છે?
ઇકે મેફુનાના આવ્યા પછી.
હા, ઇકે મેફુના પડોશી ગામ સાથેના સમાધાનમાં આવેલો છોકરો ઓકોંકોના ઘરમાં રહે છે. એના દીકરા નુઓએનો સારો મિત્ર બની જાય છે.
અને ઓકોંકોને પણ એના પ્રત્યે લગાવ થઈ જાય છે, ભલે બતાવે નહીં.
બિલકુલ. પણ પછી ગામનું ઓરેકલ એટલે કે દેવવાણી આદેશ આપે છે.
શું આદેશ?
કે ઇકમેફુનાનો ભોગ લેવાનો છે.
ઓહો.
અને ઓકોંકોને સલાહ મળે છે કે એણે આમાં ભાગ ન લેવો જોઈએ, કારણ કે છોકરો એને પિતા કહે છે.
હા, પણ પેલો ડર, નબળા દેખાવાનો ડર, એના કારણે એ પોતે જ ઇકમેફુના પર છેલ્લો ઘા કરે છે.
અરે રે, આ તો બહુ મોટી ઘટના બની. ખાલી હત્યા નહીં, એના પોતાના આત્મા પર ઘા જેવું.
ચોક્કસ. અને એના પુત્ર નુઓએ પર તો એની બહુ ઊંડી અસર પડે છે. એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. કદાચ આ જ ઓકોંકોના પતનની શરૂઆત હતી.
એક નૈતિક પડાવ કહી શકાય. અને જાણે ઓછું હોય તેમ,
બીજી દુર્ઘટના બને છે.
હા, પેલા વૃદ્ધના અંતિમ સંસ્કાર વખતે શોક વ્યક્ત કરવા બંદૂક ફોડવાની પરંપરા હતી,
અને ઓકોંકવાની બંદૂકમાંથી અકસ્માતે ગોળી છૂટી જાય છે
અને મૃતકના દીકરાનું જ મોત થઈ જાય છે. પૃથ્વીદેવી વિરુદ્ધનો અપરાધ ભલે અજાણતા થયો હોય,
એની સજા દેશનિકાલ 7 વર્ષ માટે.
હા, એને ઉમુઓફિયા છોડીને એની માતાના ગામ માંટા જવું પડે છે અને એનું ઘર પણ સળગાવી દેવાય છે.
કેવી વક્રોક્તિ! જે માણસ પરંપરા અને માતૃભૂમિ માટે આટલો કટ્ટર હતો એને જ નિર્ણાયક સમયે ત્યાંથી દૂર જવું પડ્યું,
અને એના ગયા પછી જ ઉમુઓફિયામાં મોટો બદલાવ આવવાનો શરૂ થાય છે.
માંટામાં એનો સમય કેવો જાય છે? ખુશ તો નહીં જ હોય?
ના, બિલકુલ નહીં. હતાશ છે, શક્તિહીન અનુભવે છે. એના મામા ઉચેન્દુ એને સમજાવે છે માતૃપક્ષનું મહત્વ, જીવનની ચડતી પડતી.
પણ ઓકોંગવાનું મન તો ઉમુઓફિયામાં જ છે. ક્યારે પાછો જવું અને મારું સ્થાન પાછું મેળવું?
હા, ત્યાં એનો મિત્ર અબિરિકા મળવા આવે છે
અને સમાચાર લાવે છે.
શેના સમાચાર?
ઉમુઓફિયાના અને શ્વેત લોકોના આગમનના મિશનરીઓ આવ્યા છે, અને પેલું અબામે ગામ એના વિનાશની ભયંકર વાત પણ કહે છે.
મતલબ ભવિષ્યના ઈંધણ સારા નથી.
બિલકુલ નહીં. અને પછી મિશનરીઓ બાંટામાં પણ આવે છે. શરૂઆતમાં તો લોકો મજાક ઉડાવે છે એમની.
હા, પેલી દુષ્ટ જંગલવાળી વાત, ત્યાં ચર્ચ બાંધવા જગ્યા આપે છે એમ માનીને કે આ લોકો ટકશે જ નહીં.
પણ એ લોકો ટકી જાય છે, અને પછી ધીમે ધીમે અમુક લોકો એમના તરફ આકર્ષાય છે, ખાસ કરીને જે સમાજમાં નિમ્ને ગણાતા હતા.
અને અહીં અચેબે બે અલગ અલગ મિશનરી બતાવે છે, ખરું ને?
હા, પહેલા આવે છે મિસ્ટર બ્રાઉન. એ થોડા સહિષ્ણુ છે, ઇગ્બો સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે, સંવાદથી કામ લે છે.
અને બીજા?
એના પછી આવે છે રેવરન્ડ જીમ સ્મિથ. એ એકદમ કટ્ટર, અસહિષ્ણુ, ઇગ્બો રિવાજોને શૈતાની ગણે છે અને સીધો સંઘર્ષ જ ઈચ્છે છે. સંસ્થાનવાદના આ બે અલગ ચહેરા છે.
ધર્માંતરણ કોણ કોણ કરે છે? પહેલા તો પેલા ઓસુ જેવા, જેમને સમાજે બાકાત રાખ્યા હતા.
હા, પણ ઓકોંકો માટે સૌથી મોટો આઘાત
એનો પોતાનો દીકરો નોએ.
બરાબર.
નોએ ખ્રિસ્તી બનવું જાય છે.
એ કેમ? શું એ ખાલી પિતાનો વિરોધ હતો કે કંઈક બીજું હતું?
ના, એનાથી વધુ હતું. નોએ ઇગ્બો સમાજની અમુક વાતોથી, જેમ કે એકેમેફુનું મૃત્યુ કે જોડિયા બાળકોને ફેંકી દેવાની વાત, એનાથી દુઃખી હતો.
એને ખ્રિસ્તી ધર્મનો સંદેશ, એમના ભજનો, એમાં કદાચ કંઈક શાંતિ દેખાઈ.
હા, અને કદાચ એના પિતાના કઠોર પુરુષત્વના આદર્શમાંથી પણ છુટકારો જોઈતો હતો. પણ જ્યારે ઓકોંકોને ખબર પડે છે,
એનો ગુસ્સો ભભૂકી ઉઠે છે, હિંસક બને છે,
અને એ નોએનો ત્યાગ કરી દે છે.
નોએનું પાત્ર અહીં ઘણું મહત્વનું બની જાય છે. એ પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ બતાવે છે, સાંસ્કૃતિક પરિવર્તનની પીડા પણ.
બરાબર.
એ બતાવે છે કે સમાજની અંદરની જે તિરાડો હોય, જે અસંતોષ હોય, એ જ નવા વિચારો માટે જગ્યા કરી આપે છે. ઓકોંકો પરિવર્તનને સ્વીકારી નથી શકતો.
જ્યારે નોએ એક નવો રસ્તો પસંદ કરે છે, ભલે એને માટે એને પોતાના મૂળ છોડવા પડે.
હવે 7 વર્ષ પૂરા થાય છે. ઓકોંકો મોટી આશાઓ સાથે ઉમુઓફિયા પાછો ફરે છે.
પણ ઉમુઓફિયા હવે પહેલા જેવું નથી રહ્યું.
જરાય નહીં. ચર્ચની શક્તિ વધી ગઈ છે. સંસ્થાનવાદી સરકારે પોતાની અદાલતો, જેલ બધું સ્થાપી દીધું છે.
પરંપરાગત સત્તાનું ધોવાણ થઈ રહ્યું છે.
હા, શ્વેત માણસનો કાયદો અને ધર્મ હવે પગપેસારો કરી ચૂક્યા છે.
અને અહીં નવલકથાનું શીર્ષક સાર્થક થાય છે, થિંગ્સ ફોલ અપાર્ટ. વસ્તુઓ વિખેરાઈ રહી છે.
પેલો મિત્ર ઓબિરિકા કહે છે ને, એણે શ્વેત માણસે એ વસ્તુઓ પર છરી મૂકી દીધી છે જેણે અમને એક સાથે રાખ્યા હતા, અને અમે વિખેરાઈ ગયા છીએ.
આ બહુ શક્તિશાળી વાક્ય છે. એ સંસ્થાનવાદનો ખરો પ્રભાવ બતાવે છે. ખાલી રાજકીય ગુલામી નહીં, પણ સમાજના તાણાવાણાનું તૂટી જવું.
હા, આત્મા પરનું આક્રમણ. પછી પેલો રેવરન્ડ સ્મિથ છે, જે વધુ કટ્ટર છે. એના સમયમાં સંઘર્ષ વધે છે.
પેલી ઘટના બને છે ને, એનોક નામનો એક યુવાન જે ખ્રિસ્તી બન્યો છે.
હા, બહુ ઉત્સાહી. એ જાહેરમાં એક એગબુગવુનું મહોરું ઉતારી નાખે છે. આ બહુ મોટું અપમાન ગણે.
અને એના જવાબમાં
ઓકોંકો અને બીજા નેતાઓ ગુસ્સે થઈને ચર્ચને આગ લગાડી દે છે.
આ તો સીધો સંઘર્ષ થયો. પછી શું થાય છે?
ડિસ્ટ્રિક્ટ કમિશનર હોશિયારી વાપરે છે, નેતાઓને ચર્ચા કરવા બોલાવે છે.
પણ એ તો છટકું હોય છે.
બરાબર. એમને કેદ કરી લે છે, એમનું અપમાન કરે છે, દંડ ફટકારે છે. આ અનુભવ ઓકોંકો સહન નથી કરી શકતો. એનો ગુસ્સો અને અપમાનની લાગણી ચરમસીમાએ પહોંચે છે.
હવે બદલો લેવા તૈયાર છે.
અને પછી આવે છે ક્લાઇમેક્સ. કબીલાની છેલ્લી સભા ભરાય છે. શું કરવું, લડવું કે નહીં?
ઓકોંકો તો લડવા જ માંગતો હશે.
હા, ત્યાં જ કોર્ટના સંદેશવાહકો આવે છે સભા રોકવા માટે.
અને ઓકોંકો
આવેશમાં આવી જાય છે. પોતાની મચેટ છરો કાઢે છે અને મુખ્ય સંદેશવાહકનું માથું વાઢી નાખે છે. એને લાગે છે કે હવે લોકો જાગશે, એની પાછળ આવશે, લડશે.
પણ એવું નથી થતું, ખરું ને? એ ક્ષણ કેવી હશે?
એ કદાચ સૌથી દુઃખદ ક્ષણ છે. બધા સ્તબ્ધ થઈ જાય છે, મૂંઝવણમાં, ભયમાં. કોઈ હલતું નથી, બીજો કોઈ અવાજ નથી.
બાકીના સંદેશવાહકો ભાગી જાય છે.
અને ઓકોંકો સમજી જાય છે એના લોકો લડશે નહીં. હિંમત હારી ગયા છે, પ્રતિકાર ખતમ થઈ ગયો છે.
તે સાવ એકલો પડી જાય છે, જે એના માટે સૌથી મહત્વનું હતું. લોકોનું સન્માન, પરંપરા, એ બધું એની નજર સામે ભાંગી રહ્યું છે.
હા, અને એના લોકોએ પણ જાણે હાર માની લીધી છે. આ સંપૂર્ણ પરાજય અને એકલતા એને ક્યાં લઈ જાય છે?
એ ત્યાંથી ચાલ્યો જાય છે
અને
પોતાના ઘર પાછળ ઝાડ પર ગળે ફાંસો ખાઈ લે છે.
આત્મહત્યા.
કેવી કરુણ વક્રોક્તિ! જે માણસ આખી જિંદગી નબળાઈથી ભાગ્યો, પરંપરા માટે લડ્યો, એનું છેલ્લું પગલું આત્મહત્યા. એ જ પરંપરામાં સૌથી મોટો અપરાધ ગણાય.
બરાબર, એટલું મોટો અપરાધ કે એના પોતાના લોકો એના શબને અડી પણ ન શકે, એને દફનાવી પણ ન શકે. એ પોતાની જ સંસ્કૃતિમાંથી સંપૂર્ણપણે બહાર ફેંકાઈ જાય છે.
અને પેલું છેલ્લું દ્રશ્ય ઓબિએરિકા અને ડિસ્ટ્રિક્ટ કમિશનર વચ્ચેનું.
હા,
ઓબિએરિકા કહે છે, આ માણસ ઉમુફિયાના મહાન માણસોમાંનો એક હતો, તમે એને આત્મહત્યા કરવા મજબૂર કર્યો.
અને કમિશનર શું વિચારે છે? એને કોઈ ફરક નથી પડતો.
એને તો બસ એટલું જ દેખાય છે કે આ ઘટના એની પેલી ચોપડી માટે સારો મુદ્દો બનશે. ધ પેસિફિકેશન ઓફ ધ પ્રિમિટિવ ટ્રાઇબ્સ ઓફ ધ લોઅર નાઇજર. જાણે એક આખી સંસ્કૃતિની ટ્રેજેડી અને એક માણસનું દુઃખદ અંત ખાલી એક નોંધ બની જાય. કેટલી સંવેદનહીનતા!
આજ તો સંસ્થાનવાળી દ્રષ્ટિકોણની મર્યાદા હતી. અચેબે આખી નવલકથામાં આ જ વસ્તુ ઉજાગર કરે છે. એમની લખવાની શૈલી પણ અદ્ભુત છે.
હા, ત્રીજા પુરુષમાં વાર્તા કહે છે, પણ દ્રષ્ટિકોણ પશ્ચિમી નથી, એ ઇગ્બો સંસ્કૃતિના મૂળમાં છે.
અને ભાષા, એને આફ્રિકન અંગ્રેજી કહે છે. અંગ્રેજી શબ્દોમાં ઇગ્બો ભાષાનો લય, એના રૂઢિપ્રયોગો
અને કહેવતો, એનું બહુ મહત્વ છે ને?
પુષ્કળ. અચેબે બતાવે છે કે ઇગ્બો સમાજમાં કહેવતો કેટલી મહત્વની હતી. એ કહે છે ને, કહેવતો એ પામ ઓઇલ છે જેનાથી શબ્દો ખવાય છે.
વાહ, મતલબ કહેવતો વાતને સ્વાદિષ્ટ અને અર્થપૂર્ણ બનાવે છે.
બરાબર. એમના દ્વારા સંસ્કૃતિની સમજ લોકોની વિચારસરણી દેખાય છે. પેલી કુટુંબના ભોજનવાળી કહેવત યાદ છે?
હા, કે આપણે ભેગા થઈએ છીએ કારણ કે ભેગા થવું સારું છે, એટલા માટે નહીં કે ઘરમાં ખાવાનું નથી.
એ જ સમુદાયની ભાવના જે ધીમે ધીમે તૂટતી જાય છે.
આ ઉપરાંત પ્રતીકો પણ છે. યામ્સ, પુરુષાર્થ અને સમૃદ્ધિ.
પેલું પીળલું તૂડો, જે પહેલા સારું લાગે પણ પછી વિનાશ લાવનારા સંસ્થાનવાદીઓનો સંકેત આપે.
અને અગ્નિ, ઓકોંકોનો ગુસ્સો, એનો જુસ્સો અને અંતે એનો આત્મવિનાશ.
આ બધું મળીને એ ખૂબ જ ઊંડો અને સમૃદ્ધ અનુભવ આપે છે. વાંચ્યા પછી ખરેખર દુઃખ થાય છે, એક સંસ્કૃતિના મૃત્યુનું અને એક વ્યક્તિના પતનનું.
હા, અને તે આપણને ઇતિહાસને અલગ નજરથી જોવા પ્રેરે છે, માત્ર વિજેતાઓની નજરથી નહીં.
એટલે જ આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે. એ ખાલી સંસ્થાનવાદની વાર્તા નથી,
એ સંસ્કૃતિઓના ટકરાવની વાર્તા છે, પરિવર્તન સામેના સંઘર્ષની વાર્તા છે,
અને કદાચ જુદા જુદા દ્રષ્ટિકોણને સમજવામાં નિષ્ફળ જવાની પણ વાર્તા છે.
હા, આ કથા આપણને સંસ્કૃતિઓના સંઘર્ષ અને અનિવાર્ય પરિવર્તન સામે ટકી રહેવાના માનવીય સંઘર્ષની શાશ્વત વાર્તા કહે છે.
બિલકુલ. એકબીજાને સમજવાની અને સાંભળવાની નિષ્ફળતા કેવા વિનાશક પરિણામો લાવી શકે છે એની યાદ અપાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.